એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે ભાવનાત્મક સ્વતંત્રતા માટે એક અલગ જ રસ્તો બતાવે છે. ડૉક્ટર ડેવિડ આર હોકિન્સનું પુસ્તક લેટિંગ ગો ધ પાથવે ઓફ સરેન્ડર, ગુજરાતીમાં કહીએ તો જવા દેવું, સમર્પણનો માર્ગ.
અને આજકાલની જિંદગીમાં ખબર છે ને, તણાવ, ચિંતા આ બધું કેટલું વધી ગયું છે, એટલે આપણી લાગણીઓને સમજવી, એને સાચવવી એ ખરેખર ખૂબ જ જરૂરી છે.
સાચી વાત છે. સુખ, સ્વાસ્થ્ય, સફળતા બધે જ આ લાગણીઓનો ખેલ છે.
હા, બિલકુલ. અને આ પુસ્તક છે ને એક એવી રીત આપે છે જે દેખાવમાં તો સાદી લાગે પણ એની અસર ઊંડી હોઈ શકે છે.
તો ચાલો પહેલા લેખકને થોડા જાણી લઈએ. ડૉક્ટર ડેવિડ આર હોકિન્સ એ ખાલી મનોચિકિત્સક નહોતા.
ના ના, એ મનોચિકિત્સક હતા, ચિકિત્સક હતા, પણ સાથે સાથે ચેતના પર ઊંડું સંશોધન કરનાર અને આધ્યાત્મિક શિક્ષક પણ હતા. એમનું જીવન 1927થી 2012 સુધી રહ્યું. એમણે વિજ્ઞાન અને અધ્યાત્મ એ બે વચ્ચેનો સેતુ બાંધવાનો પ્રયત્ન કર્યો.
એટલે એમની પાસે ડિગ્રીઓ પણ હતી, અનુભવ પણ હતો.
હા, એમની પાસે એમડી અને પીએચડી હતી અને 50 વર્ષથી વધુનો ક્લિનિકલ અનુભવ. અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશનના તો લાઈફ મેમ્બર હતા. પણ જે વાત એમને ખાસ બનાવે છે ને,
શું?
એમનો પોતાનો અનુભવ.
બરાબર. 1965માં એ બહુ ગંભીર બીમારીઓ સામે લડી રહ્યા હતા ત્યારે એમને એક ઊંડો આધ્યાત્મિક અનુભવ થયો અને એમને પોતે જે પદ્ધતિ શોધી આ લેટિંગો એનાથી ચમત્કારિક રીતે સાજા થયા. એટલે એમની વાતો ખાલી થિયરી નથી, અનુભવ છે.
વાહ! એટલે જે શીખવ્યું એ પોતે જીવી બતાવ્યું. આનાથી વાતમાં વજન આવે ખરો ને?
ચોક્કસ. પછી એમણે ચેતનાનો નકશો એટલે કે મેપ ઓફ કોન્શિયસનેસ પર ઘણું કામ કર્યું. એ એપ્લાઇડ કાઇનેસિયોલોજી પર આધારિત છે.
અચ્છા, પેલું સ્નાયુઓના પ્રતિભાવથી ઉર્જા માપવાનું. હા, એ જ. એનાથી લાગણીઓ અને ચેતનાના અલગ અલગ લેવલ સમજાવ્યા. એમના ઘણા પુસ્તકો છે પણ આ લેટિંગો છે ને એ સૌથી વધુ પ્રેક્ટિકલ, મતલબ કે વ્યવહારો, અને સામાન્ય માણસને પણ સમજાય એવું છે. જાણે વર્ષોના જ્ઞાનનો નિચોડ એક સરળ ટેકનિકમાં.
ઓકે, તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, એકદમ ટૂંકમાં કહેવું હોય તો?
ટૂંકમાં તો એ કે આપણા મોટાભાગના દુઃખનું કારણ બહારની પરિસ્થિતિઓ નથી, પણ આપણી અંદર જે લાગણીઓ છે એના પ્રત્યેનો આપણો વિરોધ, આપણો પ્રતિકાર છે.
એટલે આપણે એને દબાવી દઈએ, કાં તો એનાથી ભાગીએ, કાં તો એને બદલવાની કોશિશ કરીએ.
બરાબર.
અને હોકિન્સ કહે છે કે આ પ્રતિકાર જ લાગણીને જીવતી રાખે છે. સાચી મુક્તિ ત્યારે જ મળે જ્યારે આપણે કોઈપણ લાગણી, ગમે તેવી અઘરી કેમ ન હોય, એને પૂરેપૂરી અનુભવવા દઈએ,
કોઈ જજમેન્ટ વગર, એને બદલવાનો પ્રયાસ કર્યા વગર.
હા, બસ એને અનુભવો અને પછી જવા દો. આ માટે જેમણે સમર્પણની ક્રિયાવિધિ આપી છે. પણ ધ્યાને રાખવાનું કે આપણે લાગણી પાછળની જે ઊર્જા છે ને એને જવા દેવાની છે, લાગણી સાથે લડવાનું નથી. રસપ્રદ. તો આ પુસ્તક આપણને ક્યાં લઈ જાય છે, કઈ સમસ્યાઓ ઉકેલે છે?
એ આપણને ભાવનાત્મક બંધનોમાંથી બહાર કાઢે છે. ગુસ્સો, ડર, દુઃખ, ઈર્ષ્યા, આવી બધી જે નેગેટિવ લાગણીઓ આપણને પકડી રાખે છે એનો સામનો કેમ કરવો એ શીખવે છે. પુસ્તક સમજાવે છે કે લાગણીઓ ફસાઈ કેવી રીતે. પછી આ જવા દેવાની ટેકનિક શીખવે છે, અલગ અલગ ભાવનાત્મક સ્તરોની ઓળખ કરાવે છે.
અને પછી એ બધું જીવનમાં કેવી રીતે ઉતારવું?
હા, સંબંધોમાં, સ્વાસ્થ્યમાં, કામમાં, બધે જ. એ એક પ્રેક્ટિકલ ગાઈડ જેવું છે, કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે લેવા દેવા નથી.
ચાલો થોડું વધુ ઊંડાણથી સમજીએ. પુસ્તક કહે છે કે આપણે લાગણીઓનું મેનેજમેન્ટ ખોટી રીતે કરીએ છીએ, કઈ કઈ છે એ રીતો?
હોકિન્સ 3 મુખ્ય રીતો ગણાવે છે જે કામ નથી કરતી. પહેલી છે દમન, એટલે કે લાગણીઓને અંદર જ દાબી દેવી, જાણે કશું થયું જ નથી.
હા, પેલું સ્ટ્રોંગ દેખાવા માટે કે સમાજ શું કહેશે એ ડરથી આપણે કરીએ છીએ.
બરાબર. પણ એ દબાયેલી લાગણી ક્યાંક તો નીકળે ને, ચિંતા, ડિપ્રેશન કે પછી શરીરમાં કોઈ બીમારી રૂપે, એ અંદરને અંદર ઊર્જા ભેગી કર્યા રાખે.
સાચી વાત. બીજી રીત?
બીજી છે અભિવ્યક્તિ, એટલે લાગણીઓ બહાર કાઢવી, ગુસ્સામાં બરાડા પાડવા, રડી લેવું, ફરિયાદો કરવી. એનાથી થોડીવાર માટે સારું લાગે, જાણે વરાળ નીકળી ગઈ.
પણ એનાથી મૂળ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો.
ના, હોકિન્સ કહે છે કે એનાથી પેલી નકારાત્મક ઉર્જા ઓછી નથી થતી, ઉલટું એને વધુ બળ મળે છે. અને ઘણીવાર તો સંબંધો બગડે એ નફામાં.
અને ત્રીજી રીત, જે કદાચ અત્યારે બહુ કોમન છે,
એ છે છટકું, એસ્કેપ. એટલે કે અપ્રિય લાગણીનો સામનો કરવાને બદલે ધ્યાન બીજે દોરી જવું. મનોરંજન, વધારે પડતું કામ, ખાવા પીવાનું, સોશિયલ મીડિયા, શોપિંગ, કોઈ વ્યસન.
અચ્છા, એટલે પેઇનથી બચવા માટે બીજે ક્યાંક ખોવાઈ જવું.
હા, પણ એનાથી ખાલી ટેમ્પરરી રાહત મળે. પ્રોબ્લેમ તો ત્યાં જ રહે, કદાચ મોટો થતો જાય, જાણે કચરો કાર્પેટ નીચે સંતાડી દીધો.
તો જો, દબાવવું, બૂમો પાડવી અને ભાગી જવું, આ ત્રણેય કામ નથી કરતા, તો પછી કરવું શું? હોકિન્સનો ઉપાય શું છે?
એ છે એમની ખાસ પદ્ધતિ, સમર્પણની ક્રિયાવિધિ, મેકેનિઝમ ઓફ લેટિંગ ગો. અને એની ખૂબી એની સરળતામાં છે.
ઓકે, કેવી રીતે? સ્ટેપ શું છે?
જુઓ, પહેલું સ્ટેપ છે, જ્યારે પણ કોઈ લાગણી સારી કે ખરાબ આવે, ત્યારે એના પ્રત્યે જાગૃત થાઓ, એને ઓળખો. જેમ કે, ઓકે, મને અત્યારે ગુસ્સો આવી રહ્યો છે, અથવા મને ડર લાગે છે.
બીજું,
એ લાગણીને ત્યાં રહેવાની પરવાનગી આપો. એને કોઈ લેબલ ન આપો, સારી, ખરાબ, સાચી, ખોટી. એની સાથે લડો નહીં, એને ધક્કો ન મારો, એને ભગાડવાનો પ્રયાસ ન કરો. બસ સ્વીકારો કે હા, આ લાગણી અત્યારે છે.
પણ આજ તો અઘરું છે, ગુસ્સો કે દુઃખ હોય ત્યારે એને ખાલી સ્વીકારવું, એના કે શું થાય?
આ સ્વીકૃતિ પછીનું સ્ટેપ બહુ મહત્વનું છે. ત્રીજું, તમારું ધ્યાન એ લાગણી સાથે જોડાયેલા વિચારો કે વાર્તા પરથી હટાવી લો. કેમ ગુસ્સો આવ્યો, કોણે શું કર્યું, એ બધું છોડો. એના બદલે એ લાગણીની જે શારીરિક સંવેદના છે, જે ઉર્જા શરીરમાં અનુભવાય છે, એના પર ધ્યાન આપો.
જેમ કે છાતીમાં ભાર લાગે, પેટમાં ગભરામણ થાય, ગળું ભરાઈ આવે, એવું.
અને ચોથું સ્ટેપ, બસ એ સંવેદના સાથે રહો, એને જુઓ, અનુભવો, કોઈ ઉતાવળ નહીં. ધીમે ધીમે એ ઉર્જા જાતે જ ઓછી થવા માંડશે, વિખેરાઈ જશે. આ કોઈ ચમત્કાર નથી, ઉર્જાનો નિયમ છે, કે જ્યારે એનો વિરોધ ન થાય ત્યારે એ વહે છે અને શાંત પડે છે.
અચ્છા, એટલે આપણે લાગણીનું સમર્પણ નથી કરી રહ્યા, પણ લાગણી સામે જે આપણો વિરોધ છે, જે પ્રતિકાર છે, એનું સમર્પણ કરી રહ્યા છીએ.
એક્ઝેક્ટલી, તમે લાગણીને નથી જવા દેતા, પણ એને પકડી રાખવાનો જે આપણો આગ્રહ છે, એને બદલવાની જે કોશિશ છે, એને જવા દઈએ છીએ. જેવો પ્રતિકાર હટે એટલે ઉર્જા મુક્ત થઈ જાય.
આ સમજવા માટે કદાચ લાગણીઓ શું છે એ જાણવું પડે. હોકિન્સ એને કઈ રીતે જુએ છે?
એ લાગણીઓને ખાલી મનની સ્થિતિ નથી ગણતા, પણ એને વાસ્તવિક ઉર્જા ક્ષેત્રો તરીકે જુએ છે. દરેક લાગણીનું પોતાનું એક કંપન, એક વાઇબ્રેશન હોય છે. આના આધારે જ એમણે પેલો ચેતનાનો નકશો બનાવ્યો.
એ નકશો શું બતાવે છે?
એને નકશો બતાવે છે કે શરમ, અપરાધ ભાવ, ઉદાસીનતા, દુઃખ, ભય, ઈચ્છા, ક્રોધ, અભિમાન, આ બધી લાગણીઓ નીચા ઉર્જા સ્તર સાથે જોડાયેલી છે. એનું વાઇબ્રેશન નીચું હોય છે, એ આપણી લાઈફ એનર્જી ઘટાડે છે.
અને પોઝિટિવ લાગણીઓ?
નકશા પર એક મહત્વનો પોઈન્ટ આવે છે, હિંમત, કુરેજ. અહીંથી વ્યક્તિ નેગેટિવિટીમાંથી બહાર આવવાનું શરૂ કરે છે. પછી આવે તટસ્થતા, સ્વીકૃતિ, તર્ક, પ્રેમ, આનંદ, શાંતિ અને છેલ્લે જ્ઞાન, એનલાઇટનમેન્ટ. આ બધી ઊંચા ઉર્જા સ્તરવાળી લાગણીઓ છે, જે જીવન શક્તિ વધારે છે.
અને આ લેટિંગ ગો આપણને ઉપર ચડવામાં મદદ કરે છે?
હા, જ્યારે આપણે નીચલા સ્તરની દબાયેલી ઉર્જાને જવા દઈએ છીએ, ત્યારે આપણે આપોઆપ ઉપરના સ્તરો તરફ જઈએ છીએ. આ નકશો એમણે પેલી કાઇનેઝિયોલોજીથી પ્રમાણિત કર્યો છે, એવો એમનો દાવો છે.
જો આટલું સિમ્પલ અને ફાયદાકારક છે, તો પછી આપણે બધા સહેલાઈથી કેમ નથી કરી શકતા? શું નડે છે? કયા અવરોધો આવે છે?
હા, અવરોધો તો આવે જ. એક મોટો અવરોધ છે આપણો અહંકાર, આપણો ઈગો, આપણી હુંની ભાવના.
એ કેવી રીતે નડે?
અહંકાર છે ને, એ આપણી ભાવનાત્મક સ્થિતિઓ સાથે ચોંટી જાય છે. જેમ કે, હું તો ગુસ્સાવાળો જ છું, અથવા મને તો હંમેશા ચિંતા જ રહે. આ આપણી ઓળખ બની જાય છે. ભલે એ લાગણીઓ દુઃખ આપતી હોય, પણ અહંકાર એને છોડવા તૈયાર નથી થતો. એને લાગે છે કે એના વગર હું કોણ, મારું અસ્તિત્વ શું.
ઓહો, એટલે આપણું દુઃખ જ આપણી ઓળખ બની જાય અને એને છોડતા ડર લાગે. બીજું શું?
બીજો એ જ ડર, ઓળખ ગુમાવવાનો ભય. જો આપણી ફરિયાદો, આપણા સંઘર્ષો એ જ આપણી સ્ટોરી હોય તો એને જવા દેવાથી ખાલીપો લાગે. પછી સામાજિક પ્રોગ્રામિંગ પણ છે.
હા, સમાજ આપણને શીખવે છે ને રડવાનું નહીં, ગુસ્સો નહીં કરવાનો.
બરાબર. એટલે આપણને લાગણીઓ અનુભવવામાં જ શરમ કે સંકોચ થાય અને છેલ્લે કેટલીક લાગણીઓની આદત પણ પડી જાય છે.
આદત? નેગેટિવ લાગણીઓની?
હા, જેમ કે ભોગ અન્યાયની લાગણી, ક્રોધ, અભિમાન. એનાથી એક જાતનો નશો કે પાવરનો આભાસ મળે છે. આપણને ખબર પણ ન પડે ને એની લત લાગી જાય. પણ સારી વાત એ છે કે પુસ્તકમાં આ બધા અવરોધો ઓળખીને એને પાર કરવાની રીતો પણ બતાવી છે.
ચાલો હવે થોડા મુખ્ય સંદેશાઓ જોઈએ જે આ પુસ્તકમાંથી મળે છે, જે આપણને રોજ બરોજ કામ લાગે. પહેલો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો, નિયંત્રણનો ભ્રમ.
હા, આપણે સતત કોશિશ કરીએ છીએ કે લાગણીઓ આપણા કંટ્રોલમાં રહે, પણ હોકિન્સ કહે છે આ કંટ્રોલ કરવાનો પ્રયાસ જ પ્રોબ્લેમ છે. સમર્પણ એટલે લાચાર થવું નહીં, પણ એ સ્વીકારવું કે લાગણીઓ તો આવશે ને જશે, એને રોકી ન શકાય.
આપણે ફક્ત આપણી પ્રતિક્રિયા, હા, આપણી પ્રતિક્રિયા બદલી શકીએ.
બરાબર. અને શ્રેષ્ઠ પ્રતિક્રિયા છે એને અનુભવીને જવા દેવી. કેટલી વાર આપણે વિચારીએ છીએ મારે આમ ફીલ ન કરવું જોઈએ, આ તો પોતાની સાથે જ લડાઈ થઈને.
હમ, બીજો મહત્વનો વિચાર, ભાવનાઓ ઉર્જા છે, આપણી ઓળખ નહીં. આ સમજવું બહુ જરૂરી લાગે છે.
ચોક્કસ. મને ગુસ્સો આવે છે અને હું ગુસ્સાવાળો છું, આ બે વાતમાં જમીન આસમાનનો ફરક છે. જ્યારે આપણે લાગણીઓને આપણી પર્સનાલિટીનો કાયમી ભાગ ન માનીએ પણ આવન જાવન કરતી ઉર્જા તરીકે જોઈએ, ત્યારે એને જવા દેવું સહેલું થઈ જાય છે.
ત્રીજો સંદેશ છે હાજરી અને સ્વીકૃતિની હીલિંગ પાવર. આપણે માનીએ છીએ કે લાગણીઓથી છૂટવા લડવું પડે,
પણ હોકિન્સ કહે છે ઉપચાર લડવાથી નહીં, સ્વીકારવાથી થાય છે. જ્યારે આપણે કોઈ લાગણીને પૂરી હાજરીથી, પૂરા સ્વીકાર સાથે અનુભવીએ છીએ ને, ત્યારે જ એની પકડ ઢીલી પડે છે. આ કંઈક માઇન્ડફુલનેસ જેવું જ છે, અત્યારે જે છે એને સ્વીકારો.
અને ચોથો મુદ્દો જે ખરેખર વિચારવા જેવો છે, સમર્પણ શક્તિ છે, નબળાઈ નથી. આપણે તો સમર્પણ એટલે હાર માનીએ.
હા, સામાન્ય રીતે એવું જ હોય છે, પણ અહીં સમર્પણ એટલે પેલી ખોટી લડાઈ બંધ કરવી. જ્યારે આપણે લડવાનું બંધ કરીએ ત્યારે એ લડાઈમાં જે આપણી એનર્જી વેડફાય છે એ બચે છે. એ એનર્જી પાછી મળવી એ જ સાચી શક્તિ છે.
અને છેલ્લો પાંચમો સંદેશ જે મને ખૂબ ગમ્યો, આ માર્ગની સરળતા.
હા, એ બહુ આશ્વાસન આપે છે. ભાવનાત્મક મુક્તિ માટે કોઈ મોટી મોટી ફિલોસોફી કે વર્ષોની થેરાપી જોઈએ એવું નથી. આ લેટિંગ ગોની ટેકનિક તો આપણી અંદર જ પડેલું એક સાધન છે, ગમે ત્યારે ગમે ત્યાં વાપરી શકાય.
જે લોકો પેલા જટિલ સેલ્ફ હેલ્પ પુસ્તકોથી કંટાળી ગયા હોય એમના માટે આ રાહત જેવું છે, ખરું ને?
બિલકુલ.
પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે ટૂંકા પણ ધારદાર છે. એવા કેટલાક મુખ્ય વિચારો પર ફરીથી વાત કરીએ. પહેલો, જે આખી પદ્ધતિનો સાર છે, સમર્પણની ક્રિયાવિધિ સરળ છે. લાગણીને ત્યાં રહેવા દો અને તેની પાછળની ઉર્જાનું સમર્પણ કરો, પ્રતિકાર કર્યા વિના કે તેને બદલવાનો પ્રયાસ કર્યા વિના.
આ ફરી યાદ કરાવે છે કે ફોકસ વિચારો પર નહીં, લાગણીની પાછળની એનર્જી પર રાખવાનો છે. બીજો વિચાર જે ખૂબ જ પાવરફુલ છે, જેનો તમે પ્રતિકાર કરો છો તે ટકી રહે છે. પ્રતિકાર જ લાગણીને ત્યાં જાળવી રાખે છે.
હા, એટલે જ દબાવવાથી કે લડવાથી લાગણી જતી નથી, ઉલટાની મજબૂત બને છે. સ્વીકારો તો જે ઓગળે.
બરાબર. ત્રીજો વિચાર ચેતનાની શક્તિ વિશે છે. આપણે ફક્ત તેના જ અધીન છીએ જે આપણે મનમાં રાખીએ છીએ. જેનું આપણે સમર્પણ કરીએ છીએ તે આપણા જીવનમાંથી અદૃશ્ય થઈ જાય છે.
એટલે કે આપણી પકડ, આપણી આસક્તિ જ આપણને બાંધે છે. જેવું જવા દીધું એટલે એની અસર ગઈ.
હા. અને ચોથો વિચાર જે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટની આખી વાતને અલગ રીતે જુએ છે. ધ્યેય સંપૂર્ણ વ્યક્તિ બનવાનો નથી, પરંતુ આપણે અપૂર્ણ છીએ તે ભ્રમથી મુક્ત થવાનો છે.
વાહ. એટલે કે પ્રોબ્લેમ આપણી ખામીમાં નથી, પણ આપણે આપણી જાતને ખામીવાળી માનીએ છીએ એમાં છે. લેટિંગ ગો આપણને આપણી અંદરની સંપૂર્ણતાનો અનુભવ કરાવે છે. એને સુધારવાની નથી, ખાલી ઓળખવાની છે.
બરાબર કહ્યું.
આ બધું સમજ્યા પછી હવે સવાલ એ છે કે આને પ્રેક્ટિકલી કેવી રીતે વાપરવું, સંબંધોમાં આ કેવી રીતે કામ આવે?
સંબંધોમાં તો ઘણી બધી જૂની વાતો, રોષ, અપેક્ષાઓ આપણે પકડી રાખીએ છીએ. ધારો કે કોઈ આપણને કંઈક કહ્યું ને આપણને માઠું લાગ્યું, તરત રિએક્ટ કરવાને બદલે એક મિનિટ રોકાઈને અંદર જે દુઃખ કે ગુસ્સો ઉઠ્યો છે એને અનુભવીએ, એની એનર્જી જવા દઈએ, પછી કદાચ આપણે વધુ શાંતિથી વાત કરી શકીશું.
એટલે ઓછી ગેરસમજ, ઓછું ડ્રામા.
હા, અને કામકાજ કે કરિયરમાં ક્યાં તો કેટલો ડર હોય નિષ્ફળતાનો, લોકો શું કહેશે એનો.
બરાબર, કોઈ પ્રેઝન્ટેશન આપવાનું હોય, ઇન્ટરવ્યૂ હોય, ત્યારે જે ગભરાટ થાય.
હા, એ ગભરાટ કે પછી કોઈ પ્રોજેક્ટ બરાબર ન જાય એનો ડર, કોઈની ઈર્ષ્યા થાય, આ બધી લાગણીઓ પર લેટિંગ ગો ટ્રાય કરી શકાય. ડરને દબાવીને આગળ વધવા કરતા થોડીવાર બેસીને એ ડરની એનર્જી અનુભવીને જવા દો. કદાચ વધુ કોન્ફિડન્સ આવે, સ્ટ્રેસ ઓછો થાય, નવા આઈડિયા પણ આવી શકે.
અને સ્વાસ્થ્ય માટે, શારીરિક હેલ્થ માટે,
હોકિન્સનું તો માનવું જ હતું કે ઘણી શારીરિક તકલીફો પાછળ દબાયેલી લાગણીઓ હોય છે. લાંબો સ્ટ્રેસ, ગુસ્સો, દુઃખ આ બધું શરીર પર અસર કરે છે. એટલે લેટિંગોથી આ ભાવનાત્મક બોજ હળવો થાય તો શરીરને પણ ફાયદો થાય.
અને જો કોઈ લાંબી બીમારી હોય
તો એની સાથે જોડાયેલી નિરાશા, ગુસ્સો, ડર એને જવા દેવાથી મન શાંત થાય, મનોબળ વધે. આ કોઈ દવાનો વિકલ્પ નથી, પણ મેડિકલ ટ્રીટમેન્ટની સાથે સાથે મદદરૂપ થઈ શકે છે.
અને છેલ્લે, રોજબરોજના નાના મોટા તણાવ, પેલો ટ્રાફિક જામમાં ગુસ્સો આવે, કોઈ નાની વાતમાં ચીડ ચડે.
હા હા, બિલકુલ, ક્યાં પણ આ કામ લાગે. ટ્રાફિકમાં ફસાયા ને અકળામણ થઈ, કોઈએ ઓવરટેક કર્યું ને ગુસ્સો આવ્યો, એ નાની ક્ષણોમાં પણ જો આપણે એ લાગણીની ઉર્જાને ઓળખીને અનુભવીને જવા દઈએ તો આપણો આખો દિવસ બગડતો બચી જાય, વધુ શાંત રહી શકીએ.
આ બધી વાત પરથી મને તો એવું લાગે છે કે આ પદ્ધતિની સૌથી મોટી તાકાત એની સરળતા છે. કોઈ પણ માણસ ગમે ત્યાં, ગમે ત્યારે જેવી લાગણી આવે એ જ ઘડી આનો ઉપયોગ શરૂ કરી શકે. કોઈ લાંબી ટ્રેનિંગની જરૂર નથી, આ તો જાણે આપણી અંદર જ પડેલું એક ટૂલ છે.
સાચી વાત છે. અને મારા માટે સૌથી મોટો બોધપાઠ એ દૃષ્ટિકોણનું પરિવર્તન છે. આપણે લાગણીઓને દુશ્મન માનીને એને કંટ્રોલ કરવાની મથામણમાં રહીએ છીએ. આ પુસ્તક શીખવે છે કે લાગણીઓ દુશ્મન નથી, મિત્ર પણ નથી, એ ફક્ત ઉર્જા છે. એને સ્વીકારીને મુક્ત કરવાનો જે અપ્રોચ છે એ જીવનના પડકારોને જોવાની આખી રીત બદલી શકે છે.
આ સરસ ચર્ચા પછી શ્રોતાઓ માટે એક વિચારવા જેવો સવાલ મૂકી જઈએ. આપણા રોજિંદા જીવનમાં એવી કઈ લાગણી છે જેનો આપણે કદાચ અજાણતા જ પ્રતિકાર કરીએ છીએ, અને જો આપણે તેને ફક્ત અનુભવવા અને તેની ઉર્જાને જવા દેવાનો પ્રયાસ કરીએ તો શું થઈ શકે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક જ